તારીખ 17/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 220, 221, 222 અને 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 715
પત્ર 220માં આ દિવસોમાં દર 3-4-5 દિવસે પત્ર લખ્યા છે. બધા પત્રો પ્રભાવભાઈ ઉપરના છે. આજે આપનું જન્માક્ષર સહ પત્ર મળ્યું. જન્માક્ષર વિશેનો ઉત્તર હાલ મળી શકે તેમ નથી. જન્માક્ષર મોકલ્યા છે, એમને કંઈ જ્યોતિષનું જ્ઞાન હતું પણ એ વિષયમાં એમને રસ નહોતો અને એ વિષયમાં મુમુક્ષુ જીવ પણ રસ ન લે તે ઈચ્છનીય છે. કેમ કે જ્યોતિષનું જે ગણિત છે એ ગણિત સંયોગ વિયોગને બતાવે છે. જીવને અનાદિની એમાં સુખ બુદ્ધિ તો છે, એટલે એ વિદ્યાથી પોતાની સુખ બુદ્ધિને વધારે દ્રઢ કરી જાય છે, તે આત્મબુદ્ધિને પણ વધારે દ્રઢ કરી જાય છે અને દર્શન મોહને વધારે છે, ભ્રાંતિ વધી જાય છે, જીવને નુકસાન ઘણું થાય છે. એટલે મુમુક્ષુ એવા વિષયમાં રસ નહીં લેવો જોઈએ. એ રસ ન લઈએ સુભાગભાઈ એટલા માટે સ્પષ્ટ લખી નાખ્યું કે એનો ઉત્તર તો તમને હાલ મળી શકે તેમ નથી. ઉત્તર નહીં આપીએ તમને, સ્પષ્ટ લખી નાખ્યું. ભક્તિ વિશેના પ્રશ્નોનો ઉત્તર પ્રસંગે લખીશ. ભક્તિ વિશે પ્રશ્નો લખ્યા હશે એમાં પણ એમને હાલ તરત ઉત્તર આપવાનો બરાબર નથી લાગ્યો. આપને જે વિગતવાળા પત્રમાં અધિષ્ઠાન વિશે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય એવું છે. એમાં કેટલીક વાતો સુભાગભાઈ નહીં સમજ્યા હોય એવું લાગે છે અને તો પત્રની ભાષા જ એવી છે કે ન સમજી શકે, એટલે એ વિષયમાં વધારે ખુલાસો રૂબરૂમાં જ કરવાનો અમે ઈચ્છું છે. અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર થઈ અને જેમાં તે લઈ પામી તે એને અધિષ્ઠાન એટલે ઉત્પાદ વ્યયને ધ્રુવ ત્રણે લઈ લીધા. જેના આધારે ઉત્પાદ વ્યય ધ્રુવ છે તે વસ્તુને અધિષ્ઠાન કહેવામાં આવે છે, કે જેના આધારે એ થાય છે. એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજશો. કેમ કે એમનો ઈશ્વર કર્તૃત્વનો ને ઈશ્વરના આધારે બધું ચાલે છે ને એ બધું જે માન્યતામાં હતું એટલે એમને એ વિષય ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે, પણ બહુ જ ગૂઢ ભાષામાં આપેલું છે. એને થોડુંક જિજ્ઞાસામાં પણ રાખે. ગૂઢ ભાષા લખવા પાછળ હેતુ હોય છે, એમની જિજ્ઞાસા વધારે તીવ્ર થાય. જેમ જેમ જિજ્ઞાસા તીવ્ર થાય તેમ તેમ સમજવાનો અવકાશ વધારે થાય છે, કેમ કે સમજવાની આતુરતા એની અંદર ઊભી થાય છે, એટલે એ સમજવાનો યોગ્ય કાળ છે. એટલે એ રીતે પણ કોઈ વાર ચાઈને પણ ગૂઢ ભાષાનો પ્રયોગ કરે છે. અથવા અધૂરો ઉત્તર લાગે એવું લાગે પોતા સામાને, બરાબર ઉત્તર નથી મળ્યો એટલે ઓર જિજ્ઞાસા લંબાઈ જાય. જૈનમાં ચૈતન્ય સર્વવ્યાપક કહેતા નથી, પોતાના સ્વક્ષેત્ર પ્રમાણે વ્યાપેલું છે. જીવનું જેટલું ક્ષેત્ર હોય એમાં એ વ્યાપેલું છે. હાથીને હાથીના પ્રમાણમાં, કીડીને કીડીના પ્રમાણમાં, મનુષ્યને મનુષ્યના પ્રમાણમાં. આપને એ વિશે જે કાંઈ લક્ષમાં હોય તે લક્ષો, લક્ષમાં એટલે તમારી સમજણમાં જે રીતે વાત હોય એ લક્ષો એમ, કેમકે એમની માન્યતા સર્વવ્યાપકની હતી ને, એટલે એ રીતે એક પોસ્ટકાર્ડમાં થોડી વાત દ્રવ્યાનુયોગ ઉપર એમને લઈ જાય છે. એટલે એમની જે માન્યતા હતી એ માન્યતામાં ફરક છે એમ ધ્યાન ખેંચે છે કે તમારી માન્યતામાં ફરક છે. વિચારો, તમે વિશેષ વિચારો, તમારી માન્યતામાં ફરક છે. પછી 221મો પત્ર છે, એ પણ સુભાગભાઈ ઉપરનો છે. એકમ પછી ત્રીજે લેખો છે, ત્રીજે પછી આઠમે લેખો છે, આઠમ પછી અગિયારસ, અગિયારસ પછી 14, લગભગ 3-3 દિવસે પત્રો લખ્યા છે. શ્રીમદ ભાગવત પરમ ભક્તિરૂપ જ છે, એમાં જે વર્ણવ્યું છે તે લક્ષરૂપને સૂચવવા માટે છે. પાત્રો છે એ પુરાણના પાત્રો છે બધા મહાપુરુષોના, પણ એમાં જે વર્ણવ્યું છે તે લક્ષરૂપને એટલે આત્માને સૂચવવા માટે લખ્યું છે. એકલો કથાનો યોગ નથી એમ કહેવું છે. શું ભક્તિ તો ઘણી, ભક્તિનો વિષય ઘણો લીધો છે, પણ આત્મા પોતાના સ્વરૂપ સાથે અભેદભાવે પરિણમે એ પરાભક્તિ છે, ને એ પ્રકરણે 223માં ખોલવાના છે. ભાગવતને અનુસરીને 223માં એ વાત લેશે, પણ એ પરમ ભક્તિનો અર્થ આ છે કે લક્ષ્યરૂપ એવો જે પોતાનો આત્મા, એનું એટલું અત્યંત બહુમાન, એટલું અત્યંત બહુમાન આવે કે પરિણામ એની સાથે તદાકાર થઈ જાય. મુનિને સર્વવ્યાપક અધિષ્ઠાન આત્મા વિશે કાંઈ પૂછવાથી લક્ષરૂપ ઉત્તર મળી નહીં શકે. કલ્પિત ઉત્તરે કાર્ય સિદ્ધિ નથી. મુનિ એટલે પછી કોઈ પણ મુનિ હશે એમના સંપ્રદાયના, આ સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ને, તો એ લોકોને તો કંઈ ખબર નથી આ વિષયની. કદાચ દલુજી હોય તો પણ એમને નહીં ખબર હોય. એનું કારણ શું છે કે જે 33 આગમો એમણે તાર્યા છે એમાં કોઈ વિષય છે નહીં, ક્યાંથી ઉત્તર આપે. હવે એમ તો ક્યાં નહીં, મને ખબર નથી પડતી, એટલે ગમે તે કલ્પિત ઉત્તર આપી દઈએ તો એથી કોઈ ફાયદો નથી, કાર્ય સિદ્ધિ નથી. આપે જ્યોતિષાદિકની પણ હાલ ઈચ્છા કરવી નહીં. જ્યોતિષમાં કોઈ પ્રશ્નો જ્યોતિષ સંબંધી ઉઠાવવા જ નહીં, ના પાડી દીધી એ ઈચ્છા જ બંધ કરી દો. તમે જ્યોતિષનું પ્રકરણ જ બંધ કરી દો, તમારા માટે નુકસાનકારક છે, લાભનું કારણ બિલકુલ નથી. કારણ કે તે કલ્પિત છે. ઠીક, કલ્પિત શું કરવા કીધું, આમ તો ગણિત વિદ્યા છે, અને એક્ઝેક્ટ ગણિત વિદ્યા છે, પણ કલ્પિત અહીંયા અર્થ એમ કેમ છે કે લોકો એમાં અનુકૂળતાને પ્રતિકૂળતાની કલ્પના કરે છે, સુખ દુઃખની કલ્પના કરે છે. હવે તમને આટલામાં વર્ષે ઘાત થવા આવવાની છે, શું મોટી માંદગી આવશે, એક્સિડન્ટ થશે, ફલાણું થશે, એ દુઃખની કલ્પનાએ ચડે. એ રીતે લોકો કલ્પના કરે છે માટે એને કલ્પિત કહ્યું, સુખ દુઃખની કલ્પના કરે છે માટે કલ્પિત કહ્યું. આમ વિદ્યા તો ગણિત વિદ્યા છે. તો જેવું થાય એવું લખે, જેવું પરિણામ થાય એવું લખે. હા, પાછા લખે, પરિણામ આવે વાળે તો જ ખબર પડે ને સુધારવાની, નહીતર કેમ ખબર પડે? છુપાવે તો કેમ ખબર પડે? જે જીવ દોષ છુપાવે છે એનો દોષ તો મટે નહીં. ઉપાય તો ત્યારે જ નીકળે. અને કલ્પિત ઉપર લક્ષ નથી. એવી જે સુખ દુઃખની કલ્પના છે એના ઉપર બિલકુલ લક્ષ નથી અમારો. એ વાત જ બંધ કરી દો. એ જરાય વજન દેવા જેવું, ધ્યાન દેવા જેવી વાત જ નથી. એ કલ્પના તો મટાડવા બેઠા છે. કલ્પના દ્રઢ થોડી કરવાની છે એમ કે છે. હા, પાછું એમણે કંઈ લીખવું હશે, ના પાડી દીધી. તમારે આ ઈચ્છા જ કરવી નહીં, જ્યોતિષ સંબંધી ઈચ્છા જ કરવી નહીં, ના પાડી દીધી. પરસ્પર સમાગમ લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઈચ્છું છું. આપણો સમાગમનો લાભ પરસ્પર રહીએ એકબીજાને, હું ઈચ્છું છું કે આપણો એવો કોઈ પ્રારબ્ધ હોય કે આપણે વિશેષપણે સમાગમમાં રહીએ. એ પ્રારબ્ધને પરમાત્માની કૃપા એમ લીધું. આમ ઉપાધિયોગ વિશેષ વર્તે છે. શું વેપારનો ઉપાધિનો પ્રસંગ ઘણો છે. હા, અત્યાર સાથે ભાવનાનું ફળ આવે જ ને, ભાવનાનું ફળ આવ્યા વિનારી. અને તથાપિ સમાધિમાં યોગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય. આમ ઉપાધિ યોગ વિશેષ વર્તે છે. તથાપિ સમાધિમાં યોગની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય એવો ઈશ્વરનો અનુગ્રહ રહેશે એમ લાગે છે. વિશેષ વિગતવાર પત્ર લખીશ ત્યારે. સમજાણ શું છે? જે આત્માની શાંતિ છે એ શાંતિ, આત્માની શાંતિ, આત્માની શાંતિ બરાબર ચાલે છે. હં, એમાં કોઈ યોગમાં જે બહારનો ઉપાધિ યોગ છે એની અપ્રિયતા કોઈ કાળે નહીં થાય. એટલે એનો અણગમો આમાં નહીં આવે. આત્માની શાંતિનું કાર્ય, આત્માની શાંતિનું પરિણતિ બરાબર ચાલવાની, એમાં એ વિક્ષેપ થવાનું કારણ નથી. કેમ કે સમાધાન છે ને, સમાધાન છે, પુરુષાર્થ વર્તે છે. આ બાજુ જેટલો ઉદય આવે છે ઉદયની અંદર પોતે પ્રયોગ કરે છે, આત્માનો પુરુષાર્થ વધારવાનો પ્રયોગ કરે છે. હા, એટલે ઈશ્વરનો અનુગ્રહ રહેશે એટલે એવી અમારી યોગ્યતા સહેજે રહેશે કે અમને એ ઉપાધિ યોગ છે એને એને લઈને કોઈ અણગમો થાય અને અમારા પરિણામ બગડી જાય. અરે રે, આવો ઉદય ક્યાં આવ્યો? અરે, આવો આકરો ઉદય કેમ આવ્યો? એ વખતે અમે વધારે પુરુષાર્થ કરવા માગીએ છીએ. જેમ જેમ ઉદય આવે વધારે પુરુષાર્થ કરવા માગીએ છીએ એમ અભિપ્રાય છે. શું પછી એ બાબતમાં કોઈ વિશેષ વિગત નથી લખી, ક્યારેક પત્ર લખીશ ત્યારને વાત ત્યારે. એમ કરીને એ પત્ર પણ પૂરો કર્યો છે. પાછો એમને જ્યોતિષ વિશે કોઈ પ્રશ્ન કર્યો છે, કલ્પિત કેમ કીધું? કે તો સાચું, વિદ્યા તો સાચી છે, વિદ્યા થોડી ખોટી છે કે? ઓરા પણ કલ્પિત છે એમ કહીને કંઈ ખુલાસો ન કર્યો, અધૂરો ઉત્તર આપ્યો કહેવાય ને, કે શું કરવા અમે કલ્પિત કહીએ છીએ, કઈ અપેક્ષાથી કલ્પિત કહીએ છીએ, એવું કાંઈ નથી. એટલે વળી પૂછાયું છે એમણે પત્રાંક 222, જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે અને પારમાર્થિક જ સત છે, તેની જ રટના રહે છે. શું પારમાર્થિક જે જ્ઞાન છે એમાં વાસ્તવિકતા છે, એમાં સુખ દુઃખની કલ્પના નથી, અનુકૂળતા પ્રતિકૂળતાની કલ્પના નથી. જ્યોતિષ તો પ્રારબ્ધનું જ્ઞાન કરાવે છે અને પ્રારબ્ધમાં લોકો અનુકૂળતાને પ્રતિકૂળતા સિવાય બીજું શું જોવે છે, માટે એને અમે કલ્પિત કહીએ છીએ. અમને તો આત્માની રટણ, આત્માનું રટણ ચાલે છે એમાં, આને આ જ્યોતિષની કલ્પિત વાતોમાં ક્યાં અમારે માથું મારવું, હા મેળ ખાય એવું નથી, અમારા પરિણમન સાથે એ વાતનો મેળ ખાય એવું નથી. મને પોતાને શિર એટલે માથે હાલ ઉપાધિનો બોજો ઈશ્વરે વિશેષ મૂક્યો છે, એટલે પ્રારબ્ધ એ પ્રકારનો વિશેષ છે. એમ કરવામાં તેની ઈચ્છા સુખરૂપ જ માનું છું. ઠીક, એની ભાષામાં એમને ઈશ્વરની એવી ઈચ્છા છે, કાંઈ વાંધો નહીં, આપણે પ્રયોગ કરો ને, આપણે પુરુષાર્થ વધારો ને, ભલે આવે ઉદય, જે આવો એ આવવા દો. આગળ એક પત્રમાં કહેશે કે તમને જે પ્રતિકૂળતાનો ઉદય છે એ ઈશ્વરની પ્રસાદી સમજી લ્યો ને, નારાજ શું કરવા થાવ છો, ભગવાન પ્રસાદ મોકલે તો આપણે નારાજ થઈએ કે ન નારાજ થઈએ, પ્રસાદ તો પ્રેમથી આપણે લઈએ, અનાદર કરાય નહીં, આદર કરવો જોઈએ પ્રસાદનો, તો આદર કરવો જોઈએ. એમ જે ઉદય છે એને ઈશ્વરની પ્રસાદી સમજી લ્યો, પ્રતિકૂળતા હોય તોય તે એમ કે શું કરવા પ્રતિકૂળતાની કલ્પના કરીને ભાવ બગાડો છો, નહીં બગાડવું જોઈએ. પ્રતિકૂળતાના ગંજ ખડકાવ કે અનુકૂળતાના ગંજ ખડકાવ, આત્માને કાંઈ લેવા દેવા નથી, કાંઈ અંદર વધે એવું નથી ને ઘટે એવું નથી, કેમ કે ભિન્ન પદાર્થ છે. અનુકૂળતાને પ્રતિકૂળના પ્રતિકૂળતાના સંયોગોથી તદ્દન ભિન્ન છે પોતે, એથી કોઈ ફરક પડતો નથી, ફરક પડે એવું નથી. શું કહે છે, મને પોતાને શિર હાલ ઉપાધિનો બોજો ઈશ્વરે વિશેષ મૂક્યો છે, એટલે કે પ્રારબ્ધનો એ પ્રકારનો ઉદય છે અને એમ કરવામાં એમની ઈચ્છાને સુખરૂપ માનું છું, મને એનો કોઈ અણગમો નથી, હું તો મારા પુરુષાર્થમાં પટ લાગેલો છું, ભલે જે ઉદય હોય તે ભલે હોય. અને ખરેખર એમણે વ્યાપાર કરતાં કરતાં મુંબઈની બજારમાં મોટી મોટા વોલ્યુમમાં મોટા પ્રમાણમાં વેપાર કરતાં કરતાં પણ એમણે જે પુરુષાર્થ કર્યો છે આશ્ચર્યજનક કામ કર્યું છે. એટલી પોતાની તૈયારી છે કે આ બાંધેલા કર્મને બરાબર હવે સાફસૂફી કરી જ નાખીએ, હવે આવવા જ દો, હવે બહુ તૈયારી રાખી છે પોતે. કેમ કે પોતાની તો રટણા તો સતની છે, આત્માનું રટણ તો અંદર તો એક પરિણતિ જે એક ધારી ચાલે છે. પંચમ કાળને નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે, અને કળિકાળને નામે પુરાણ ગ્રંથો ઓળખે છે. પુરાણ એટલે વેદાંત વિષ્ણુમાં કળિકાળ કહેવાય છે અને જૈનમાં એને પંચમકાળ કહેવાય છે. કહેવાનો તો આશય બંનેનો એક જ છે. એમ એ બંનેમાં આ કાળને કઠિન કાળ કયો છે, કઠણ કાળ કયો છે, તેનો હેતુ કઠણ કઈ અપેક્ષાએ, કયા દ્રષ્ટિકોણથી કઠણ કયો કાળ, એનું કારણ, હેતુ એટલે કારણ. તેનો હેતુ જીવને સત્સંગ અને સર્શાસ્ત્રનો જોગ થવો આ કાળમાં દુર્લભ છે, કઠણ છે. સત્સંગ, યથાર્થ સત્સંગ મળવો દુર્લભ છે અને સત્શાસ્ત્ર મળવા દુર્લભ છે. અને સત્શાસ્ત્ર મળી જાય તો પણ શું, પોતે સમજે, અવળું સવળું સમજે, શું થાય. અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે, પંચમકાળ કે કળિકાળ એવું જે નામ આપ્યું છે એ એટલા માટે જ આપ્યું છે કે યથાર્થ સત્સંગ ક્યાંય છે નહીં. અમને પણ પંચમકાળ અથવા કળિયુગ હાલ તો અનુભવ આપે છે, અમને પરચો દેખાડે છે. એટલે કે અમે, અમારે સત્સંગ જોઈએ છે ને સત્સંગ નથી મળતો. હા, પ્રારબ્ધ એવું છે, કાળ અપેક્ષા જ્યારે વાત કરે ત્યારે અમને પરચો દેખાડે છે, અમને અનુભવ કરાવે છે પંચમકાળ. અમારું ચિત્ત નિષ્ફળ અતિશય છે. અમારું જે ચિત્ત છે એ અતિશય નિષ્ફળ છે, ભલે વેપારમાં બેઠા છે પણ સ્પૃહા નથી. લખ્યું છે ને જેવા શંકરનું કરજ ઉતારીએ છીએ, એમનો કાંઈ ભાગ વધારે હશે ને, કમાઈને મજૂરી પોતે કરે છે ને, કમાણી ઓલાના ખીચામાં જાય છે. મુખ્ય ભાગીદારી હતા. અમારું ચિત્ત નિષ્ફળ અતિશય છે અને જગતમાં સસ્ફળ તરીકે વર્તીએ છીએ તે પણ કળિયુગની કૃપા છે, એવી ભાષા નાખે છે. ઘણી વાર બહુ બહુ સારા વ્યંગ કરે છે હો, પોતે વ્યંગાત્મક શૈલી બહુ છે એમની. હા, કળિયુગની કૃપા છે, અંદરમાં નિષ્ફળ છે ને બહારમાં સસ્ફળ તરીકે વર્તીએ છીએ એવું બધાને લાગે કે સ્પૃહા વગેરે ક્યાં આટલો બધો ધંધો કરે, પૈસા જોતા હોય તો જ કરતા હોય ને. હા, આ કાળમાં તો કળિયુગની કૃપા છે, હા, કોઈને ખબર ન પડે, એમનું અંદરનું શું છે એ કોઈને ખબર જ ન પડે. પછી એ એમ પોતે સારું માને, સારું છે, ખબર નથી પડતી બધાને. એટલી ઓછી ઉપાધિ, હું ખબર પાડીને કામ છે કોઈને, પોતાને સ્પૃહા હોય તો ખબર પાડે ને, ખબર પાડવાની એ સ્પૃહા હોય એ ખબર પાડે, એ સ્પૃહા નથી. નકામી ઉપાધિ વધારવી ને, લાભ થાય તો ગમે તો ગોતતો આવે, લાભ જેને થવાનો હોય એને તો ગોતતો આવે, એને ખબર પડવાની જરૂર ન હોય, અને ખબર પડે ખબર પડતી નથી. પણ એમ કે અમારો જે દેખાવો સાવ ઉલટો, અમારું અંતરંગ સાવ જુદું, બહારનો પરિસ્થિતિ સાવ જુદી, આટલી બધી વિચિત્રતા એ કળિયુગની કૃપા છે. એટલે જલ્દી લોકોને એમનો સત્સંગ કરવાનો બેસે ને, જલ્દી લોકોને એમના સત્સંગમાં આવવાનું બેસે ને, કળિયુગની કૃપા થઈ જ ન થઈ. હા, કઠણ થઈ જાય ને એમ સત્સંગ. આવા મોટા સમર્થ પુરુષ છે. આ તો બધું એક સાથે સાહિત્ય બહાર આવ્યું, પણ એ સાહિત્યની કક્ષા એની કોટી પણ લૌકિક દ્રષ્ટિએ પણ અસાધારણ છે. શું પારમાર્થિક દ્રષ્ટિએ તો અસાધારણ છે, પણ લૌકિક દ્રષ્ટિએ પણ અસાધારણ છે. આજે હજારો માણસોને આકર્ષણ થાય એવી વાત થઈ ગઈ, લાખો માણસો આકર્ષિત થયા છે. શું અમેરિકામાં ઘણા અનુયાયી છે? ગુરુદેવના અનુયાયી કરતા કૃપાળુદેવના અનુયાયી વધારે છે. લેસ્ટરમાં એમનું સ્થાન થયું, શિકાગોમાં થયું, હજી એક જગ્યાએ કરે છે, પણ ત્યાં સુધી લોસ એન્જલસમાં કરે છે, સાન ફ્રાન્સિસ્કો ફ્રાન્સિસ્કોમાં કરે. એ વખતે માંડ મુઠ્ઠીભર માણસો એમના પરિચયમાં આવ્યા છે. અત્યારે લાખો માણસો એમનું સાહિત્ય વાંચે છે, આકર્ષિત થઈ જાય છે. એ પોતે વિદ્યમાન હતા, બહુ ઓછા માણસો એમના પરિચયમાં આવ્યા છે. આયુષ પણ ઓછું લઈને આવેલા, એમાં વ્યવસાયમાં રોકાઈ ગયા, નિવૃત્તિ નહીં. એ બધા કળિયુગના પ્રભાવ છે, એ બધો કળિયુગનો પ્રભાવ છે. કુદરત પણ નિર્દય થઈ છે, ખરી વાત છે. કળિયુગમાં એવું થાય એમ કે છે, આ એવો કાળ હોય એટલે એવું થાય. એવું બહુ મોટી યોગ્યતા લઈને આવેલા પુરુષને કાળ એવી સ્થિતિમાં રાખે છે કે લોકોને બેસે જ નહીં, લોકોને બેસે જ નહીં. રેવાશંકરભાઈના તો પરિણામ બગડી જતા હતા ક્યારેક ક્યારેક. બાત કરી નાખ્યું છે ને, પાછળથી જરા વાક્યનું અનુસંધાન છે. આગળ થોડી સત્સંગને અસર થાય તેવી દશા રહેતી એમની. હાલ તેવું ઘણું કરીને રહ્યું નથી, કારણ કે અમારું જે સ્વરૂપ કાંઈ તેમના જાણવામાં હતું તે પણ હાલ તો વિસ્મરણ થઈ ગયેલું જણાય છે. એને બગડી જતા ને, એ ભૂલી ગયા, કાં તો જ્ઞાની છે એ ભૂલી ગયા. અને તે વાત વિના તો કોઈ કાળે સત્સંગની અસર પણ થાય નહીં, જેથી તે અસર થતી અટકી અને વ્યવહારિક સંઘને વિશે અસર વર્ધમાન થયા કરી. વ્યવહારનો અસર બહુ થઈ, જેનું પરિણામ તેમની દ્રષ્ટિમાં તેમના કલ્યાણ અકલ્યાણ વિશે તો ગમે તે આવતું હોય, પણ અમારા હૃદયને વિશે તે વારંવાર આવે છે. એમને તો ભલે નહીં હૂતું હોય, પણ અમને બહુ અંદર થયા કરે, રાજીવને કે આવું ક્યાં થવા માંડ્યું, કે જેને ઓળખવું જોઈએ, અનંતકાળમાં જેનું ઓળખાણ થયું નથી તેને જાણવા જોઈએ, એવું જે કોઈ પુરુષ તે પ્રાપ્ત થયા છતાં, હરઘડી સાથે રહ્યા છતાં, જે કાંઈ તે પ્રત્યે અપૂર્વ ભાવ ગમે તે પ્રકારે હરઘડી રાખ્યા કરવો જોઈએ, તે ગત થઈ તે ચાલ્યો ગયો, તે ગત થઈ, તેને બદલે વ્યવહારિક ભાવ સર્વાંશે વર્ત્યા કરે છે. આ તમારા ભાગીદાર છે, કામ બરાબર કેમ કરતા નથી, એને કરવું જોઈએ. તો હવે તેને જે છૂટવાનો ઉપાય તે ક્યાંથી અને ક્યાં કાળમાં પ્રાપ્ત થશે એ મોટો ખેદ રહે છે. એ ખેદનું સમાધાન કોઈ રીતે ચિત્ત કરી શકતું નથી. તથાપિ હાલ તો દિવસો વ્યતીત થયા કરે છે, એ પરિસ્થિતિ થઈ ગઈ હતી. ઘણો ખેદ ઘણો કર્યો છે એ વિષયમાં. પત્રાંક 223. આ પત્રમાં એમને ભક્તિનો ઉત્તર આપ્યો છે સુભાષભાઈને. ભક્તિ જી હે દેવાશંકર કોને લખ્યો છે પત્ર? છે સુભાષભાઈને પત્ર લખ્યો છે. પત્ર તો સુભાષભાઈને લખ્યો છે, હા લખેલો એમનો છે, સુભાષભાઈ ઉપર લખેલો પત્ર છે. પત્રની તારીખ છે 1 વર્ષ પછી નો થયેલ, આપણે ચાલે છે એના પછી 1 વર્ષે લખાયેલો પત્ર છે. તો 223 પત્રમાં ભક્તિનો ઉત્તર એમણે આપ્યો છે સુભાષભાઈને. મથાળામાં એક શ્લોક ટાંક્યો છે કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જેનું દેહાભિમાન ગળી ગયું છે એટલે દેહાત્મ બુદ્ધિ જેની મટી ગઈ છે, શરીર તે હું એવી જેની બુદ્ધિ નથી, આત્મા એટલે હું પણ, અને વિજ્ઞાતે પરમાત્માને પોતાના પરમાત્મ સ્વરૂપને જેણે જાણ્યું છે કે હું એક સ્વરૂપે કરીને પરમ આત્મતત્વ છું, પરમ આત્મતત્વ એનું એની સંધિ પરમાત્મ તત્વ એવું મારું સ્વરૂપ છે, અને જેને લઈને દેહાત્મ બુદ્ધિ જેની છૂટી ગઈ છે. યત્ર યત્ર મનોયાતિ તેનું મન જ્યાં જ્યાં જાય છે, યાતિ એટલે જવું, તત્ર તત્ર સમાધય ત્યાં ત્યાં એમને સમાધિને શાંતિ જ વર્તે છે, અસમાધાન થવાનું કોઈ કારણ નથી. કેમ કે જ્યાં ઉપયોગ જાય મન એટલે ઉપયોગ, ભિન્નપણું જ અનુભવાય પછી અસમાધાન કેમ થાય? એ તો ભિન્ન છે મારે શું, ભિન્ન છે મારે શું એમ. આશ્ચર્ય થવાનો સવાલ નથી, કારણ કે કોઈ ચીજનું મૂલ્ય જ નથી આવતું ને, બાહ્ય પદાર્થમાં કોઈનું મૂલ્ય નથી આવતું, કિંમત જ વહી ગઈ છે. દેહાભિમાનનો અર્થ કર્યો છે હું કરતા. જો કેવો પહેલો શબ્દ લીધો હું કરતા, એટલે હું આ બધા કામ કરું છું, એ દેહાભિમાનથી આવે છે. બાહ્ય કાર્યોમાં જીવને કરતા બુદ્ધિ થાય એ દેહાત્મ બુદ્ધિથી થાય છે. મન વચન કાયાથી કરે, હું આ કરી શકું, હું બોલી શકું, મેં આમ કામ કરી શકું, મેં આટલું કામ કરી દીધું, શું હું કરતા, હું મનુષ્ય, હું ફલાણો ફલાણો છું, આત્મા છું એ ભૂલી ગયો, હું ફલાણો ફલાણો છું, હું સુખી છું, પ્રારબ્ધમાં અનુકૂળતાઓ જોઈને હું સુખી છું, અને હું દુઃખી છું, કોઈ પ્રતિકૂળ પ્રસંગોમાં દુઃખી છું, સુખી છું અથવા દુઃખી છું વગેરે વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન એ બધું દેહના આધારે જીવ કલ્પે છે, અથવા સાચું માની લઈએ છીએ કે હું ખરેખર દુઃખી છું, ખરેખર હું સુખી છું, ખરેખર હું દુઃખી છું. શું એ પ્રકાર જેનો ગળી ગયો છે, મટી ગયો છે, એ પ્રકાર જ જેનો મટી ગયો છે. અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેને જાણ્યું છે, પોતાનું પરમ સ્વરૂપ જેણે પરમપદને જાણ્યું છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ છે. એનું મન ગમે ત્યાં જાય, અસમાધાન થવાનું, અશાંતિ થવાનું કોઈ કારણ નથી. ગમે તે પરિસ્થિતિમાં અશાંતિ નથી થતી. જીવને જેટલી અશાંતિ થાય એટલી ભ્રાંતિ ને એટલી કલ્પના સમજવા યોગ્ય છે. કેમ કે એને પોતાને દેહ સ્વરૂપે માન્યો ત્યારે જ એને અશાંતિ થાય, નહીતર અશાંતિ થવાનું કોઈ કારણ નથી. આત્માને પોતાનામાં આનંદ શાંતિ ભરી છે ને બહારમાં કાંઈ લેવા દેવા છે નહીં, અશાંતિ થવાનું કારણ શું ભાઈ? એ કાંઈ નહીં. હા, એ પહેલું લીધું છે. દેહાભિમાન વાળાને એ જ વધારે હોય છે, કરતાપણાનો જોર આવે છે. આ હું કરું છું, આ હું કરું છું, આ હું સારું કરું છું, હું આમ કરું છું, મેં આ કર્યું, હું આટલું કર્યું, હું જો આટલું કરીશ. ત્રણેય કાળમાં લઈ લે છે પોતે, આટલું કર્યું, આટલું કરી રહ્યો છું અને આટલું હું કરીશ. દેહાભિમાન લીધું છે કે જે દેહાભિમાનથી જીવને નવા નવા દેહ મળ્યા કરે પરિભ્રમણમાં. કરતા પણ બહુ ગાઢ થઈ જાય છે, બહુ ગાઢ હોય છે દેહાભિમાન. બહુ દેહાત્મ બુદ્ધિ બહુ ગાઢ છે ને, દેહાત્મ બુદ્ધિની ગાઢતા તો કલ્પી શકાય નહીં એટલી બધી હોય છે. એટલે પછી આ બધા ફણગા ફૂટે કરતા પણ આના. વળ ખાઈ જાય પરિણામ. પરપદાર્થ સાથેનું એકત્વ એટલું બધું કેમ આમ ન થયું ને આમ આમ કેમ થાય ને આમ કેમ ન થાય? બસ બીજા જીવ અને બીજા પરમાણુનું પરિણમન જાણે પોતે પોતાની ઈચ્છા પોતાના ભાવ પ્રમાણે કરી નાખે અથવા થવું જ જોઈએ એવું કરતા પણ આ મંદરથી વળ ખાઈને આવે, એમાં અનંતી આકુળતા છે. કેટલી અનંતી આકુળતા! આકુળતા દેખાય ને તો મોડું પડે. આકુળતામાં ઘણી હોવા છતાં જો આકુળતા ન દેખાય ને તો મોડું ન પડે. આકુળતા દેખાવી જોઈએ. આપના પત્રો ઘણીવાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે. કેવું એમના પત્રો આવતા હશે બોલો. પત્રો એમના વાંચે છે હે, મને પણ કંઈક એવું લગતા હશે ને, એવું લગતા હશે કે એમને એમના સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે. કાગળ આ દૂર બેઠા બેઠા કાગળ વાંચવા પડે, હા નથી પોસાતું એમનું. તથાપિ કારણથી તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે. કારણને કાપી નાખ્યું છે આ લોકોએ. હું એમ કોઈના નામ ફામ લખાઈ ગયું હોય તો એનો જરાક બદનામીનો પ્રકાર ઊભો થઈ જાય ને, ઠીક નહીં. એટલે એવી વાત સંકલનમાં ક્યાંક ક્યાંક કાપી છે. અને પત્રનો સૌવિગત ઉત્તર લખવા ઈચ્છા થાય છે. તો તે ઈચ્છા ઘણું કરીને ક્વચિત જ પાર પડે છે. અમને પત્ર સ્વવિગત ઉત્તર લખીએ પણ એમાં પણ ધાર્યું નથી ઉતરતું. તેના બે કારણ છે એમ કરીને ખુલાસો લખ્યો છે કે કેમ તમારા પત્રનો વિગતવાર ઉત્તર નથી લખી શકાતો. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી, પોતાનો ઉપયોગ લંબાતો નથી. અંદરમાં જે આત્માકાર પરિણામ ચાલે છે ને એ બાજુ જે પુરુષાર્થ ચાલી રહ્યો છે એના અડે પત્રોમાં લાંબુ લાંબુ લખવાની, વિગતવાર લખવા જાય તો લાંબુ લાંબુ લખવાની દશા જ રહી નથી. ઉપયોગ લંબાતો નથી. જે સમજાવવા માટે અનેક રીતે અનેક પડખેથી લખવું જોઈએ એટલો પરિણામ લંબાતા નથી. અને બીજું કારણ ઉપાધિ યોગ અને બીજું કામનો ભીડો, પેન્ડિંગ કામ ઘણું રહીએ, ઘણું કામ કરે તો ઘણું પેન્ડિંગ રહીએ એવી પરિસ્થિતિ સામેથી આવી પડે. ન ઈચ્છતા હોય તો સામેથી આવી પડે, ન ઈચ્છતા હોય તો સામેથી આવી પડે એવો ઉપાધિ યોગ. ઉપાધિ યોગ કરતાં વર્તતી દશાવાળું કારણ અધિક બળવાન છે. ઉપાધિ યોગમાં તો ઠીક છે પણ અંદરની જે અમારી દશા વર્તે છે એને લઈને મારો ઉપયોગ ચાલતો નથી એટલો કે વિગતવાર લાંબો કાગળ લખી શકીએ. જે દશા બહુ નિષ્ફળ છે અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી, આત્મામાં આત્મામાં જ રહેવા ઈચ્છે છે, બહાર નીકળવા ઈચ્છતું નથી, બહાર નીકળવાની કોઈ સ્પૃહા પણ નથી, લંબાતો જાતનું પરિણામ જ લંબાતા નથી એમ કે છે. શું જે દશા બહુ નિષ્ફળ છે અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી અને તેમાં પણ પરમાર્થ વિશે લખતા કેવળ શૂન્ય જેવું થયા કરે છે. પરમાર્થની વાત કરવા જતાં હાવ શૂન્ય મનસ્ક થઈ જવાય. એનું કારણ શું છે કે અનેક પડખાથી લખો તો પાર પડે, સમજાવી શકાય. એક વાતને યથાર્થ પ્રતિપાદન કરવી હોય તો અનેક પડખાથી લખવું જોઈએ, એટલો બધો ઉપયોગ ચાલતો નથી. હવે આત્માનું અંદરનું આકર્ષણ એવું છે તો ઉપયોગ લાંબી ચોડી વાતમાં જાતો નથી. ઉપાધિ યોગ છે ત્યાં પુરુષાર્થ કરે છે પોતે. બહાર તો બનવાનું એ બને પણ અંદરમાં પુરુષાર્થ જોરદાર કરે છે. અને એ વિષયમાં લેખન શક્તિ તો એટલી બધી શૂન્યતા પામી છે, પહેલાં જે ઘણું લખી શકતા હતા અત્યારે આખી જાણે લેખન શક્તિ જ ઓછી થઈ ગઈ હોય એવી અંદરની દશા થઈ ગઈ છે, આત્માકાર દશા. વાણી પ્રસંગોપાત હજુ એ વિષયમાં કેટલું કાર્ય કરી શકે છે. બોલવાનું હોય તો હજી થોડું ઘણું સત્સંગમાં બોલવાનું થાય છે પણ લખવામાં તો નથી ઉપયોગ ચાલતો, બોજો લાગે છે અથવા અટકી જવાય છે. અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા કરશે. સમાગમમાં તમને ઘણું કહેવાશે એવું લાગે છે, જે કાંઈ કહેવું છે એ રૂબરૂમાં સમાગમમાં ઘણું કહેવાશે એવું લાગે છે. એ પણ કહેવાશે એટલે ઈશ્વર કૃપા કરશે. અત્યારથી કોઈ પ્લાનિંગ નથી એમ, સહેજે સહેજે એમ. કંઈ કરતા પણ નથી. હું તો શું છે કે એ પ્રકારનો ઉપયોગ જ નથી એમનો. આગળના પ્રસંગનું પ્લાનિંગ કરીને ગોઠવીને કંઈક બધું કરવું એટલો ઉપયોગ જ ચાલતો નથી. ખ્યાલમાં છે, અભિપ્રાયમાં છે કે રૂબરૂ મળશું, આથી ઘણી વાતો કરશું, એ થશે તો થશે અને નહીં થાય તો નહીં થાય. અત્યારથી કોઈ ગોઠવીને વાત નથી કરી, ગોઠવી રાખવાની વાત નથી. શું એટલે એનો અર્થ એ થાય છે કે પારમાર્થિક વિષયમાં પણ જ્ઞાની કોઈ ગોઠવીને વાત નથી કરતા કે મારે આમ સમજાવવું છે, મારે આમ કહેવું છે, મારે આમ બોલવું છે, એવું કાંઈ નથી. અંદરથી આત્મામાંથી જે ભાવો ચાલવા હોય તે ચાલે ને વાણીને જે જેમ ચાલવું હોય એમ ચાલે, પોતે પોતાના ભાવમાં હાલ્યા જાય છે. વાણી વાણીનું કામ કરશે, પોતે પોતાનું કામ કરે છે. પ્રવચન વાણી કરે, આત્મા થોડો કરે, વાણી જ કરે ને. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી હતી તે હવે લાગતી નથી, એટલે એટલી સાવધાની નથી. બોલવામાં પણ એટલી સાવધાની નથી, સહજ જે નીકળ્યું તે નીકળ્યું, કોઈ સાવધાનીથી વાત નથી. લેખન શક્તિ શૂન્યતા પામવા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે લખવાનું બંધ થઈ ગયું, એનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે. ઘણા પડખા અંદર એક વાત ઉગે ને કેટલાય પડખા અંદર આવે, એટલું લાંબુ લાંબુ લખવાનો ઉપયોગ ન ચાલે. ઉપયોગ ફરી વળે નહીં વાળી નહીંથી યુક્ત એવી વાત લેખન લેખમાં આવી શકતી નથી. અને એ લેખમાં એટલે જેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે, ઉદાસીનતા આવી જાય, મુખને માથા બને રૂબરૂ મળશે ત્યારે જોશો આ લખવામાં કાંઈ ઉપયોગ આપણો નહીં ચાલે, આટલું લાંબુ 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 ક્યાં લખશો. અંદરમાં જે ભજના ચાલે છે એના પ્રવાહમાં પોતે છે, એમાંથી બહાર નીકળવું લખવા માટે ફાવતું નથી. એમ પોતાની અધ્યાત્મ દશાનો વિષય એમણે પ્રત્યુત્તર કેમ લખાતો નથી એમ કરીને સંકેત કરે છે પોતાની દશામાં. હવે ભક્તિ સંબંધીમાં જે પત્ર ઉત્તર આપવો છે આપશો.